શ્રીમદ્રાજ ચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન. મૂળ કેસેટમાં પિક્ચરના ગીતોનો અવાજ આવે છે.
શ્રીમદ્રાજ ચંદ્ર વચનામૃત પત્રાંક 254. સ્વછંદ ઘટ્યા પછી અથવા અમુક અંશે સ્વછંદ ઘટ્યા પછી મોક્ષ માર્ગમાં પ્રવેશ થવામાં ત્રણ બાધક કારણો મુમુક્ષુની ભૂમિકામાં હોય છે. આજ પત્રમાં નીચેના પેરેગ્રાફમાં એ વિષય સ્પષ્ટ કર્યો છે કે આ ત્રણેય કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મુમુક્ષુમાં અમે જોયા છે. એટલે સંભવિત કારણ છે. મોક્ષ માર્ગમાં જેનો પ્રવેશ થાય છે એ મુમુક્ષુ ઉત્કૃષ્ટ પાત્રતામાં અથવા ઉત્કૃષ્ટ મુમુક્ષુતામાં આવેલો હોય તે જ જીવ તે ભૂમિકાથી આગળ વધીને મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે છે. મુમુક્ષુ એમ કહેતા બધા એક જ વર્ગના મુમુક્ષુ છે એવું સમજવા યોગ્ય નથી. અને એ તો પ્રત્યક્ષ અનુભવ ગોચર થાય છે કે એક જ કોટીના એક જ કક્ષાના બધા મુમુક્ષુઓ હોય એવું તો બનવું સંભવિત નથી. કોઈ પણ સમાજમાં મુમુક્ષુ સમાજ એમ કહેતા બધા એક જ વર્ગના છે એમ માની લેવું એ બરાબર નથી. એમ હોઈ શકે પણ નહીં. વાસ્તવિકપણે એ પરિસ્થિતિ ક્યાંય પણ હોઈ શકે નહીં. પણ મુમુક્ષુતામાં પ્રવેશ કર્યા પછી પણ ત્રણ ભેદ સ્વીકારીએ તો પણ જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદ ગણી શકાય. 679મો પત્ર છે એ પત્રમાં એનો સંકેત મળે છે એ વાતનો. જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણીમાં તફાવત હોય છે. અને અજ્ઞાની પણ જ્ઞાની જેવી વાણી કહે કથે તો પણ એ તફાવત કેવી રીતે સમજી શકાય અને સમજી શકે તો કોણ સમજી શકે આ વિષય ઉપર પ્રકાશ પાડેલો છે 679માં. ત્યાં એમણે એ વાત કરી છે કે સર્વજીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે. કેમ કે શાસ્ત્ર પરિભાષા તો જે છે તે બંને બોલવાના છે. એ વાત યથાર્થ છે. કેમ કે શુષ્ક જ્ઞાની કંઈક શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોવાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માની લે છે. સામાન્ય મનુષ્યો તો જ્ઞાની માની લે છે અહીંયા ઉલ્લેખ કર્યો છે કે મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેના વચનથી ભ્રાંતિ પામે, પણ ઉત્કૃષ્ટ દશામાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી જોઈને, શબ્દે તેવી જોઈને પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. આગળ પણ એમણે એ જ વાત કરી છે કે જઘન્ય દશામાન મંદ દશામાન મુમુક્ષુ તો ન સમજી શકે, પણ મધ્યમ દશાના મુમુક્ષુ પણ આ તફાવત પારખી શકતા નથી. ફક્ત ઉત્કૃષ્ટ દશાના મુમુક્ષુઓ છે તે જ પારખી શકે છે, અને એક જ્ઞાની હોય તે પારખી શકે છે. એથી નીચેની ભૂમિકામાં જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનો તફાવત સમજવો, પારખવો એ સંભવિત નથી, એ ચર્ચા એમણે અહીંયા કરી છે. આપણે તો જે પોઈન્ટ આપણી વર્તમાન ચાલતા વિષયને જે સ્પર્શે છે તે એટલો જ છે કે મુમુક્ષુની ભૂમિકામાં પણ મંદ દશાવાન અને મધ્યમ દશાવાન મુમુક્ષુને તો અનેક પ્રકારના દોષોની સંભવિતતા છે, પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ હોય તો એને આ દોષ ટળવાની તૈયારી છે, અથવા કોઈ એક ટળેલો છે, કોઈ બે ટળેલા છે, કોઈને એકાદ ત્રીજો ટળતા જ્ઞાન દશામાં આવતા વાર નહીં લાગે. આ પરિસ્થિતિ અહીંયા વિચારવા યોગ્ય છે કે આ ત્રણ પ્રકારના દોષ તો મધ્યમ કક્ષાના મુમુક્ષુ સુધી પ્રાય બધાને હોય છે. ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુને આમાંથી દોષ ઓછા હોય છે, કોઈને બે હોય, કોઈને એક જ હોય, તો કોઈને ત્રણ હોય તો પણ એને ટળવાની તૈયારી હોય એવી પરિસ્થિતિમાં ઉત્કૃષ્ટ દશાવાન હોય છે. એટલી અપેક્ષા રાખીને આ ભૂમિકાનો વિષય ચાલશે, કારણ કે પહેલો જે દોષ લીધો છે આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એ દોષને ટાળવા માટેનું જે સમાધાન કૃપાળુ દેવ આ જગ્યાએ આપે છે એ સમાધાન ત્રીજા દોષને સ્પર્શતો વિષય છે કે જે પદાર્થના અનિર્ણય સંબંધીનો દોષ છે. એમના શબ્દોમાંથી એ વાત સ્પષ્ટ થાય છે, જરા ધ્યાનથી જોઈએ તો, કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા એટલે કે મંદ દશાવાન અને મધ્યમ દશાવાન મુમુક્ષુને આ દોષ હોય છે. એટલે કે અભિપ્રાયમાં અનુકૂળતામાં સુખ છે, ક્યાંક પણ મારું સુખ બહાર છે એ પ્રકારનો અભિપ્રાય રહી જાય છે. ભલે આચારની અંદર વૈરાગ્ય દેખાય, સદાચાર દેખાય, તો પણ અભિપ્રાયની અંદર આ દોષ રહી જાય છે, તેથી તેને અલ્પ સુખેચ્છા કહી છે. તીવ્ર સુખેચ્છાવાળાને તો અહીંયા ગણતરી જ નથી. જેને પંચેન્દ્રિયના વિષયમાં કે અનુકૂળતામાં તીવ્ર સુખની ઈચ્છા અથવા તીવ્ર રસવાળા સુખના પરિણામ અનાદિના અભિપ્રાયપૂર્વક ચાલુ છે એને તો આ ભૂમિકાનો વિષય લાગુ પડતો નથી. પણ તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થવાની તૈયારી હોય અને મધ્યમ દશામાં આવેલો જીવ હોય એને પણ આ દોષની સંભવિતતા રહેલી છે. અને તેમ હોવાના કારણો એવી સુખેચ્છા રહેવાનું કારણ એ છે કે તે સત છે, નિશંકપણે તે સત છે, તે એટલે આત્મા પોતે, પોતાનું સ્વરૂપ નિશંકપણે સત છે એવું દ્રઢ થયું નથી. તો સતનો અર્થ કર્યો છે પોતે કે સત એટલે માત્ર અહીંયા સત્તા, એટલો અર્થ મારે કરવો નથી, એટલો ભાવ કહેવો નથી. અથવા એમ કહીને કહે છે કે તે સત, સત એટલે તે સત પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી. સુખ આત્મામાં પૂરેપૂરું ભરેલું છે એવો જે સ્વરૂપ સુખનો નિશ્ચય હોય તો જ કોઈ પણ પુદ્ગળ પદાર્થની પર્યાયમાં, કોઈ પણ પર્યાય હોય, કોઈ પણ આકારે હોય, એમાં સુખ નથી એવો જે જીવનો નિશ્ચય એ બદલે. નિશ્ચયના વિષયમાં, શ્રદ્ધાના વિષયમાં, અભિપ્રાયના વિષયમાં, રૂચિના વિષયમાં, એક સાથે પરસ્પર બે વિરુદ્ધ વિષયનો સમાવેશ થઈ શકતો નથી. આ સૈદ્ધાંતિક વાત છે. રૂચિ બે પરસ્પર વિરુદ્ધ વિષયની ન હોય, અભિપ્રાય અથવા મત બે પરસ્પર વિરુદ્ધ વિષયમાં એક સાથે ન હોઈ શકે, બેમાંથી એક જ જગ્યાએ હોય, એમ સુખનો નિશ્ચય પણ કાં તો આત્મામાં સુખ છે એમ હોઈ શકે, નહીંતર અનાદિનો પરમા પુદ્ગળમાં સંયોગમાં સુખ છે એ નિશ્ચય તો નવો કરવાનો છે નહીં, એ તો અનાદિથી જીવને દરેક અવસ્થામાં ચાલુ જ રહેલો છે, જ્યાં સુધી ન બદલાય ને ન ટળે ત્યાં સુધી. એટલે આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એટલે આ લોકના કોઈ પણ પદાર્થની અલ્પ પણ સુખેચ્છા એ સ્વરૂપ નિશ્ચય વિના ટળતી નથી, બદલાતી નથી. જેનો નિશ્ચય બદલાનો હોય એને જ એમ નથી એમ કહી શકાય, જ્યાં સુધી નિશ્ચય અનાદિનો પરમા રાગમાં કે રાગના વિષયમાં સુખ છે એવો નિશ્ચય જ્યાં સુધી પડ્યો છે, ચાલુ રહ્યો છે, ત્યાં સુધી આત્મામાં સુખ એને ભાસ્યું નથી, આત્મામાં સુખ લાગ્યું નથી, આત્મામાં સુખ છે એવો નિશ્ચય નથી, આત્મામાં સુખ છે એવો પ્રતિભાસ નથી, આત્મામાં સુખ છે એવો વિચાર હોવા છતાં એનું લક્ષ્ય નથી. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શાસ્ત્રો શા માટે કહ્યા છે એનો એક હેતુ પ્રસિદ્ધ કરેલો છે, બહુ ઊંડાણથી એ વાત મુકાયેલી છે કે જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કોઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. નિજપદનું લક્ષ્ય જિનપદ છે એવું જે નિજપદ છે, જિનપદની બરાબર નિજપદ છે એવું જ નિજપદ છે એવો લક્ષ્ય થાય, એવો નિશ્ચય થાય, એવો અભિપ્રાય બંધાય, એવો પ્રતિભાસ થાય, એવા અસ્તિત્વનું ગ્રહણ થાય, આ બધો એક અર્થ છે. એના માટે તમામ શાસ્ત્રો કયા છે, એટલે કે શાસ્ત્રનું અધ્યયન કરનાર મુમુક્ષુને સ્વરૂપ લક્ષ્ય સુધી પહોંચવું જોઈએ. કેમ કે શાસ્ત્ર રચનાનો હેતુ સ્વરૂપ લક્ષ્ય કરાવવાનો છે એમ કૃપાળુદેવ પ્રતિપાદન કરે છે. તો આ સ્વરૂપ લક્ષ્ય કહો કે સ્વરૂપ નિશ્ચય કહો, એક જ સ્ટેજનો વિષય છે કે જ્યાં સ્વરૂપ નિશ્ચય થાય છે ત્યાં જ સ્વરૂપ લક્ષ્ય બંધાય છે, જ્યાં સુધી સ્વરૂપ નિશ્ચય ન થાય ત્યાં સુધી સ્વરૂપ લક્ષ્ય કોઈ કાર્ય થતું નથી. ગમે તે ધાર્મિક પ્રક્રિયા કરવામાં આવતી હોય, બધી જ બાહ્ય ક્રિયા છે, શાસ્ત્ર વાંચન પણ બાહ્ય ક્રિયા જ છે. કેમ કે એમાં પણ મુખ્યપણે રાગની જ પ્રવૃત્તિ કરે છે જીવ, જ્ઞાનની પ્રવૃત્તિ ગૌણ રહેતી હોય છે. સ્થૂળ વિચારથી એમ કહી શકાય કે શાસ્ત્ર સ્વાધ્યાય અને શાસ્ત્ર અધ્યયન તે જ્ઞાનની ક્રિયા છે, પણ જ્ઞાનની પ્રધાનતામાં એ ક્રિયા ન થતી હોય ત્યાં સુધી રાગની પ્રધાનતા અનાદિથી ચાલુ રહેલી હોવાથી એ ક્રિયા પણ રાગની જ ક્રિયા છે એમ જ્ઞાનીઓનો અભિપ્રાય છે. એટલે એ પણ બાહ્ય ક્રિયામાં જ જાય છે. એક સ્વરૂપ લક્ષ થતાં અંતર સ્વરૂપનું લક્ષ હોવાથી એને જ્ઞાનની ક્રિયા અથવા અંતરની ક્રિયા કહેવામાં આવે છે, કેમ કે ત્યારથી અંતર્મુખી પુરુષાર્થના અંશો શરૂ થાય છે. એટલે પહેલો દોષ છે એને ત્રીજા દોષને સીધો સંબંધ છે. પહેલો દોષ અને ત્રીજો દોષ સાથે રહે છે. જ્યાં સુધી આત્મા સત્પરમાનંદ સ્વરૂપ છે એવો નિશ્ચય નથી ત્યાં સુધી મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. એટલે આમ વૈરાગ્ય હોય, સાદાઈવાળું જીવન અને આચરણ હોય, તો પણ મુમુક્ષુતાની જે શાતા છે એ શાતા વેદનીની અંદર એને સુખ લાગે છે. એ પુદ્ગલિક સુખ છે. જેમ આઈસ્ક્રીમ ખાતા ઉનાળામાં સારું લાગે કે શિયાળામાં કોઈ ગરમ ગરમા ગરમ પાક ખાય છે લોકો એ સારો લાગે છે, એમ સાતાના ઉદય સાતા વેદનીના ઉદયમાં સારું લાગે છે એ પણ જીવને પૌદ્ગલિક સુખનું વેદન છે, આત્મિક સુખનું વેદન નથી. સાતા અસાતા વેદનીની પ્રકૃતિ ભેદ છે. અસાતા વેદનીનો તો સ્વાદ જ એવો છે કે કોઈને સારો ન લાગે, દુઃખદાયક લાગે, પણ સાતા વેદનીનો સ્વાદ એ જીવોને સુખદાયક લાગે છે. પણ તે જીવોને કે જીવોને આત્મિક સુખનું જ્ઞાન ભાન લક્ષ નથી તેને, અને એ પ્રિય લાગે છે. આશ્ચર્ય ચિહ્ન મૂક્યું છે કૃપાળુ દેવે કે મુમુક્ષુઓને એને સાતા વેદની પ્રિય લાગે, એને મુમુક્ષુ કેમ કહીએ. અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે અને એ ભાવ ચાલુ રહે છે. ક્યાંક ને ક્યાંક કોક ને કોઈ વિષયમાં મંદપણે તો મંદપણે પણ એને સુખનો ઈચ્છા અભિપ્રાયથી રહે છે. અભિપ્રાય શબ્દનો પ્રયોગ એટલા માટે કરવો જરૂરી લાગે છે કે સુખ લાગવું અને સુખ અભિપ્રાય પૂર્વક લાગવું એમાં ફરક છે. જ્યાં સુધી સ્વરૂપમાં સુખ છે એવો નિશ્ચય નથી થયો ત્યાં સુધી સ્વરૂપની ઓળખાણ થયા પહેલા પુદ્ગળ પદાર્થમાં સુખ છે એવા અભિપ્રાય પૂર્વક સુખ લાગતું હોવાથી એમાં રસ પડે છે. નહીતર અભિપ્રાય બદલાયા પછી ચારિત્રના દોષથી સુખ લાગે તો પણ એનો નિષેધ આવે કે મારો અભિપ્રાય વિરુદ્ધ વાત છે. એટલે મુમુક્ષુતાની ભૂમિકામાં અભિપ્રાય પૂર્વક જ્યારે સુખ વેદાય છે પુદ્ગળ અવસ્થાનો ત્યારે એમાં રસ પીડ્યા વિના રહેતો નથી, રસ આવ્યા વિના રહેતો નથી, અથવા રસને ઉત્પન્ન થતો રોકી શકાતો નથી. આ અનિવાર્ય પરિસ્થિતિ છે. આ વિષયના અનુસંધાનમાં કૃપાળુદેવના પત્રોમાંથી એક 331મો પત્ર, એક પોસ્ટકાર્ડ છે, એ બહુ સારું અનુસંધાન છે આ વિષયનું. પત્રાંક 331 25મા વર્ષમાં મા મહિનામાં લખાયેલો મુંબઈથી પત્ર છે. વિતરાગપણે અત્યંત વિનયપણે પ્રણામ. ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકાર બે ભેદ લીધા. કોઈ પણ પ્રકાર હો, કોઈ પણ પ્રસંગ હો, પણ જેમાં સુખ ભાસે છે પાસે છે એટલે લાગે છે એ જીવની ભ્રાંતિ છે. એટલા માટે એ ભ્રાંતિ છે કે પૂતગળના કોઈ રજકણમાં સુખ ગુણ નહીં હોવાને લીધે સુખની અવસ્થા હોવાનો પ્રશ્ન જ નથી. પૂતગળ તો પદાર્થ જ એવો છે કે સુખ નામનો ગુણ જ નથી, એને સ્વભાવ જ નથી, તો સુખની પર્યાય તો હોય જ ક્યાંથી. જોકે સુખ નામનો ગુણ કદાચ હોત તો પણ એનું સુખ છે, આ જીવનું નથી. દાખલા તરીકે તમારા આત્મામાં પણ સુખ ગુણ છે ને મારા આત્મામાં પણ સુખ ગુણ છે, પણ તમારું સુખ મને કામમાં ન આવે ને મારું દુઃખ તમે લઈ શકો નહીં, કેમ કે એ તો ભિન્ન પદાર્થનો ગુણ છે, ભલે એક સરખો ગુણ હોવા છતાં. અત્યારે અરિહંત દશામાં જે ભગવંતો બિરાજમાન છે અને સિદ્ધ પર્યાયમાં જે સિદ્ધ ભગવંતો બિરાજમાન છે અનંતા, એ બધાને અનંત સુખ પરિણમે છે, પણ કોઈ આપણને આપી શકે એક અંશેમાંથી? એટલે સુખ ગુણ ભિન્ન પદાર્થમાં હોય તો પણ ભિન્ન પદાર્થમાં બીજા ભિન્ન પદાર્થમાં એ સુખ ગુણ આપી શકાય, લઈ શકાય, દઈ શકાય એ વસ્તુ વ્યવસ્થા નથી, એ વસ્તુ સ્થિતિની બહારની વાત છે. જ્યારે એ પરિસ્થિતિ છે બે આત્મા વચ્ચેની, બે સુખવાળા પદાર્થ વચ્ચેની, તો સુખ રહિત પદાર્થમાંથી સુખ મળે એ વાત તો કેવળ ભ્રાંતિ છે, એ સહેજે સમજી શકાય એવી વાત છે. તેમ છતાં ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વાલપ વર્તે છે એટલે કે મીઠાશ આવે છે, અભિપ્રાય હોવાથી અને રસ પીડ્યા વિના રહે નહીં, અને એ રસ છે તેને જ મીઠાશ કહેવામાં આવે છે, એને કાઠિયાવાડી ભાષામાં વાલપ કહેવામાં આવે છે. કૃપાલદેવની શુદ્ધ કાઠિયાવાડી ભાષા છે, છઈએ એમ લખે, અમે આમ છઈએ એમ લખે, છીએ ના બદલે છઈએ, શુદ્ધ કાઠિયાવાડી ભાષા છે. વાલપ વર્તે છે ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે. જ્યાં સુધી પૂતગળ પદાર્થમાં, સંસારના વસ્તુમાં, પ્રસંગમાં, પ્રકારમાં ક્યાંય પણ સુખ ભાસે ત્યાં સુધી આત્મામાં અનંત સુખનો સામર્થ્ય હોવા છતાં સુખ ભાસે નહીં, કેમ કે જ્ઞાનનું ભાસવું વિપરીત છે. વિપર્યાસ, ભાષ્યમાનપણાનો જે વિપર્યાસ છે એ બે એક સાથે ન રહી શકે. જેને બહારમાં કોઈ પદાર્થમાં સુખ ભાસે એને આત્મામાં સુખ ભાસે નહીં. અનુભવવું તો હજી આગળની વાત છે, એ તો સ્વાનુભવના કાળમાં છે, અહીં તો હજી લક્ષ થવાનો, નિશ્ચય થવાનો વિષય છે, ભાસે જ નહીં. એટલે એક વિચારવા જેવો વિષય એ થયો પ્રેક્ટિકલ સાઈડથી, કે ક્યાંય પણ સુખ ભાસે એટલે લાગે, લાગે એટલે ભાસે, ત્યારે એને પોતાના નિશ્ચયને, નિર્ણયને પકડવો રહ્યો કે આ પદાર્થમાં સુખ છે એવો નિર્ણય કેમ હજી બદલાતો નથી. જ્યાં સુધી નિર્ણય નહીં બદલાય ત્યાં સુધી આવું ભાસ લાગવું નહીં છૂટે, મટશે નહીં, ફેર નહીં પડે. એટલા માટે સૌથી પ્રથમ જેને બીજ જ્ઞાન કહે છે, જેને સુધારસ કહે છે, એવું જે સ્વરૂપનું ભાષ્યમાનપણું, શાસ્ત્ર લક્ષ જે છે, લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાયી, એ હદે આવવું રહ્યું. એ પહેલાં જે કાંઈ પરિસ્થિતિ છે એ સારી નથી, ગમે તેટલી સારી દેખાતી હોય તો પણ એ સારી કલ્પેલી છે, સારી માનેલી છે, પણ સારી છે નહીં, એમાં ગડબડ બધી ઊભી છે. કૃપાળુદેવ તો આ પત્રમાં થોડી વિશેષ વાત કરે છે 331માં, કે એને પોતાનું સ્વરૂપ તો નહીં ભાષે, પણ જેને ભ્રાંતિગતપણે સુખ સ્વરૂપ ભાષે છે એવા જે સંસારી પ્રસંગને પ્રકાર છે, ત્યાં સુધી સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપપણે ભાષ્યમાન થવું અસંભવિત છે. સત્સંગની કિંમત નહીં આવે. જેટલી વાત કૃપાળુદેવે વિદ્યમાન સત્પુરુષ ઉપર વજન આપીને કરી છે, એટલી જ વાત એમણે સત્સંગની કરી છે. કેમ કે એ સત્સંગનો વિષય છે, સત્પુરુષ તે સત્સંગનો વિષય છે. એટલે સત્સંગ એક મુમુક્ષુને તો અનિવાર્ય છે, પણ ભાવલિંગી મુનિ છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી સત્સંગને સ્થાપિત કરવામાં આવ્યો છે. શા માટે? કે ઉપયોગનો વિષય જ્યારે આત્મા નથી, અંતર્મુખ ઉપયોગનો વિષય, ત્યારે તે ઉપયોગનો વિષય અવશ્ય અવશ્ય કોઈ અનાત્મા છે. આત્મા સત છે અને એનો ઉપયોગ સંગ કરે તો તે પરમાર્થ સત્સંગ છે, અને બહારમાં સત જેને પ્રગટ છે અથવા સત પ્રગટ કરવાના જે કામી છે, ઈચ્છુક છે, એનો સંગ કરવો તેને વ્યવહાર સત્સંગ કહીએ, આત્માના સંગને પરમાર્થ સત્સંગ કહીએ. આ સિવાય બધું અસત્સંગમાં નાખેલું છે. પછી એમાં કુટુંબ, પરિવાર, ઓફિસ, ધંધો અને દુનિયાના તમામ સંગ પ્રસંગો બધા અસત્સંગ અને કેટલાક તો કુસંગમાં નાખેલા છે. અસત્સંગ, સત્સંગ, અસત્સંગ અને કુસંગ, આ ત્રણ ભેદ વિચારવા જોઈએ. વિચારીને વિવેક કરવો જોઈએ કે કોનો સંગ કરવો અને કોનો સંગ નહીં કરવો. અહીંયા તો એટલી જ વાત છે કે જ્યાં સુધી મુમુક્ષુતામાં પણ આ પરિસ્થિતિ છે કે સંસારી પ્રસંગને પ્રકારમાં સુખ ભાસે છે અને એ ભ્રાંતિગતપણે ભાસે છે, ત્યાં સુધી આત્મસ્વરૂપ તો નહીં ભાસે, પણ સત્સંગનું મહાત્મ્ય પણ તથારૂપ એટલે જેટલું જોઈએ તેટલું. સત્સંગ કરવો, સત્સંગનું મૂલ્યાંકન કરીને સત્સંગ કરવો કે સત્સંગનું અવમૂલ્યાંકન કરીને સત્સંગ કરવો, આ બધું વિચારવા જેવો વિષય છે. આપણો રૂપિયાનું ડિવેલ્યુએશન થાય તો સારું નથી લાગતો, ભલે આપણો તો લિમિટેડ સંબંધ છે એની સાથે, પણ છતાં પેપરમાં એમ આવે કે રૂપિયો ડાઉન જાય છે, ડિવેલ્યુએશન થાય છે. આ જ્યાં સુધી આ પરિસ્થિતિ છે ત્યાં સુધી સત્સંગ મુમુક્ષુ કરતો હોય તો પણ, કૃપાળુદેવની ભાષામાં ગૂઢતા બહુ છે, તથારૂપ ભાષ્યમાન થવું, તેનું મહાત્મા તથારૂપ ભાષ્યમાન થવું. તથારૂપ એટલે એને ઇવેલ્યુએટ કરવો જોઈએ, એના બદલે તમે ડિવેલ્યુએટ કરો છો. આ તો મુશ્કેલીમાં મૂકવાની વાત છે. ભલે તમે સત્સંગ કરો છો, પણ કેવી રીતે કરો છો આ સવાલ છે. અવશ્ય સત્સંગ એ બહુ સારી ચીજ છે. જ્ઞાનીઓ પણ સત્સંગને ઈચ્છે છે, પોતે પણ ઈચ્છે છે. સૌભાગભાઈના પત્રમાં સત્સંગની ભાવના ઘણી વ્યક્ત કરી છે. ભાવનાને સત્સંગના વિયોગની વેદના પણ વ્યક્ત કરી છે એમણે તો કેટલાક પત્રોની અંદર. જ્ઞાન દશાની અંદર વેદના છે. અને જેણે શાસ્ત્રો વાંચ્યા છે એને તો ખ્યાલ હશે કે આગળના જમાનામાં, અત્યારે તો ભાવલિંગી સંતો મુનિઓ છે નહીં, પણ જે જંગલમાં વસનારા ભાવલિંગે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને જોડનારા મુનિઓ હતા, એ મુનિઓમાં કોઈ એક મુનિના આચાર્યના સંઘમાંથી, કોઈ એક બીજા મુનિ સંઘની અંદર કોઈ મુનિ આવવાનો પ્રયાસ કરે અથવા વિનંતી કરે આચાર્યદેવને કે મારે આપના સમાગમમાં, આપના સાનિધ્યમાં, આપના સંઘમાં રહેવું છે, તો 3 મહિના તો પ્રોબેશન પીરિયડ ઉપર રાખે, સ્વીકૃતિ ના આપે. 3 મહિના તમે રહો પછી એ વાતનો નિર્ણય કરવામાં આવશે કે તમને આ સંઘમાં રહેવાની છૂટ છે. કહેવાનો અભિપ્રાય એટલો જ છે અહીંયા કે સંઘ દોષ અને સંઘથી થતા ગુણ ઉપર આચાર્ય ભગવંતો મુનિઓના વિષયમાં કેટલા સિરિયસલી વિચાર કરીને નિર્ણય લે છે, એટલે કેટલો સિરિયસ પ્રસંગ છે, કેટલો ગંભીર પ્રસંગ છે. સંસારગત વાહલપ અસંસારગત વાહલપને પ્રાપ્ત ન થાય એટલે આખો નિર્ણય ઉલટો સુલટો ન થાય ત્યાં સુધી ખચિત કરી અપ્રમતપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર કરવો યોગ્ય છે. એટલે બરાબર પુરુષાર્થ કરવો જોઈએ. આ વિષયમાં જ્યાં સુધી લક્ષ્ય ન પહોંચે, નિશ્ચય ન થાય ત્યાં સુધી જ્યાં જ્યાં પોતાને જે તે પ્રસંગે 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 ક્ષણે ક્ષણે અને કાર્ય કાર્ય, આ 3 શબ્દોનો પ્રયોગ કરે છે પોતે, મુમુક્ષુ જીવે જાગ્રત રહેવા યોગ્ય છે, પોતાના પરિણામોનું અવલોકન કરવા યોગ્ય છે, અને એ જાગૃતિમાં આવીને એને જ્યાં જ્યાં સુખ લાગે છે ત્યાં એ ભ્રાંતિગત સુખ છે, આ ભ્રાંતિ જ્યાં સુધી નહીં મટે ત્યાં સુધી સત્પુરુષ તો નહીં ઓળખાય, સત્સ્વરૂપ એવો આત્મા તો નહીં ઓળખાય, પણ સત્પુરુષના સંગનું જે સત્સંગનું મહાત્મ છે એ પણ નહીં સમજાય, નહીં ભાષે એટલે નહીં સમજાય. આ વાત ત્રણેય કાળને વિશે અવિસંવાદ જાણીને, એટલે શંકા કરશો નહીં, આ વાતને વિવાદમાં ખેંચી જશો નહીં, આની સામે દલીલબાજી કરશો નહીં, એમ કહે છે. વિસંવાદ કરવો એટલે દલીલ કરવી, વાદ વિવાદ કરવો, આવા વિષયને તમે વાદ વિવાદમાં ખેંચી જતા નહીં. અમે જે આ વાત લખી છે તે અવિસંવાદપણે લખી છે અને નિષ્કામપણે લખી છે, અમારે કાંઈ કોઈની પાસેથી લેવા દેવા નથી, નિષ્કામપણે લખી છે. કેવળ એક મુમુક્ષુઓના હિતને અર્થે માત્ર લખી છે, એ સિવાય બીજું કોઈ કારણ નથી. એ પોસ્ટકાર્ડ લખ્યું છે પણ કેટલી વાત નાખી દીધી છે, ખાલી 4.5 લીટીનો પોસ્ટકાર્ડ છે, આટલી બધી વાત નાખી છે. જે 254 નંબરના પત્રમાં પહેલો મુદ્દો છે એમાં પણ આ જ વાત કહેવા માગે છે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ જ્યાં સુધી સુખ આત્મામાં છે, આનંદ આત્મામાં છે, આત્મા પરમાનંદ સ્વરૂપ છે એવું જ્યાં સુધી ન લાગે ત્યાં સુધી બાહ્યશાતાના કારણો પણ આ જીવને પ્રિય લાગશે, લાગે છે, અને તેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. એટલે કે સમ્યક દર્શનની સમીપ જવું, મોક્ષ માર્ગમાં પ્રવેશ થવા અંગેની જે યોગ્યતા છે એ માર્ગ પ્રાપ્તિને રોકનારું આ કારણ હોવાથી એ પ્રકારની યોગ્યતા રોકાઈ જાય છે. યોગ્યતા રોકાઈ જાય એટલે એક જોખમ ઊભું થાય છે, આ વિશે થોડો વિચારવા જેવો છે. યોગ્યતા રોકાઈ જાય છે એનો અર્થ એટલી મર્યાદામાં કરવો યોગ્ય નથી કે ઠીક છે આ યોગ્યતા અહીંયા રોકાઈ જઈ, હવે પછી થોડી રોકાઈને આગળ વધશે, એવું નથી બનતું. જ્યારે યોગ્યતા રોકાવાનું બને છે ત્યારે એ યોગ્યતામાંથી અયોગ્યતા પ્રતિના પરિણામોની શરૂઆત થાય છે. આ એક પરિણામની ચાલની વાસ્તવિક પરિસ્થિતિ છે. જેમ કોઈ માણસ ચાલે ત્યારે તેના તે સ્થળે હોય નહીં, હોઈ શકે તો ચાલતો કહી શકાય નહીં, ચાલે ત્યારે તેના તે સ્થળે હોઈ શકે નહીં. એમ પરિણામ છે જીવની એક ચાલ છે અને એ નિરંતર ચાલતો જ રહે છે જીવ. દિશા બે છે, એક બહારની અને એક અંદરની. જો ચાલ અંદરની દિશા તરફની હોય તો એ આત્મા તરફની ચાલ છે, નહીંતર એ બાહ્ય પદાર્થ તરફની ચાલવાળા પરિણામ અનાદિથી છે કે જેનાથી એ પોતાના સ્વરૂપથી દૂર અને સુદૂર ચાલ્યો જ જાય છે, લાખો યોજન દૂર જાય છે અને ખબર નથી કે કેટલો દૂર જાય છે. એટલે જ્યારે યોગ્યતા રોકાઈ જાય છે ત્યારે એક નવું જોખમ ઊભું થાય છે, એમ સમજવા યોગ્ય છે કે હવેની ચાલ અહીં સુધી આવતા મધ્યમ કોટિની મુમુક્ષુતામાં આવ્યા પછી ઉત્તમ કોટિની મુમુક્ષુતામાં જો ન આવે જીવ તો એની યોગ્યતા રોકાઈને પછી એક ડિટોરિયેટ થવાનું ચાલુ થઈ જાય છે, જેને એમ કહીએ કે નબળાઈ વધતી જાય છે. મુમુક્ષુ તો આમે નબળો છે, બાળક છે, બાલ્ય અવસ્થામાં હજી છે મુમુક્ષુનો જન્મ, અને એમાં પણ નબળાઈ વધે તો એ જોખમ વધારે જોખમી પરિસ્થિતિ છે, એવી સ્થિતિમાં આવે છે. એટલે માત્ર વિચારથી સમજવા જેવું નથી પણ એનું જોખમ પણ સમજીને થોડી વિશેષ ગંભીરતામાં આવવા યોગ્ય આ વિષય છે. એટલી વાત કરી છે પહેલા દોષની. બીજા દોષની વાત કરે છે, પરમ દૈન્યતાની ઓછાઈ. દૈન્યતાનો અર્થ અહીંયા વિનય કર્યો છે અને આ વિનય સત્પુરુષ પ્રત્યેનો વિનય લીધો છે. વિનય કરવાના ચાર સ્થાન છે, દેવ, ગુરુ, શાસ્ત્ર અને સત્પુરુષ. દેવ તે સર્વજ્ઞ દેવ, વિતરાગ પરમેશ્વર, અરિહંત તીર્થંકર દેવ છે, અને ગુરુ છે તે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિરાજ છે, આચાર્ય ઉપાધ્યાયને સાધુની પદવી છે. અરિહંત અને સિદ્ધે દેવમાં દેવપદમાં જાય છે, બાકીના પંચ પરમેષ્ઠીના ત્રણ પદ ગુરુપદમાં જાય છે, એમના વચન વચનામૃતો એ શાસ્ત્રમાં જાય છે, અને ચોથું વિનયનું સ્થાન છે સત્પુરુષનું. ભલે એ ચતુર્થ ગુણ સ્થાને હોય, ભલે એ ગ્રહસ્થ દશામાં હોય, મુનિ દશામાં ન આવ્યા હોય, તો પણ એ પરમ વિનય કરવા યોગ્ય છે. આ ચાર જગ્યાએ પરમ વિનય હોવો જોઈએ. પરમ એટલે ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ એટલે છેલ્લી હદનો. કોઈ એમાં તોલ માપ કરીને ઓછા વધતું થવાનો પ્રશ્ન નહીં હોવો જોઈએ. જેટલો ભગવાન અરિહંત દેવને સર્વજ્ઞ દેવને વિનય કરવામાં આવે એટલો જ વિનય સત્પુરુષને કરવામાં આવે છે, એ વાત અહીંયા કૃપાળુ દેવને સ્થાપિત કરવી છે, એસ્ટાબ્લિશ કરવા માગે છે કે જેટલો પરમેશ્વરમાં વિનય હોય તેટલો જ સત્પુરુષમાં વિનય હોવો ઘટે છે, મુમુક્ષુને જરા પણ ઓછો નહીં. આ વાત એટલા માટે વજન દઈને કરવાની જરૂર છે કે જે શાસ્ત્રનું અધ્યયન કરે છે, વિદ્વાનો હોય છે, પંડિતો હોય છે, એ આ વિષયને વિવાદમાં લઈ જાય છે કે ભગવાન તો 13મા ગુણ સ્થાને છે, આચાર્ય ઉપાધ્યાય તો 6ઠા 7મા ગુણ સ્થાને છે, અને સત્પુરુષ તો 4ઠા કે 5મા ગુણ સ્થાને હોઈ શકે, તો પછી બધાનું માપ જુદું જુદું છે, તો બધાને વિનયનું પણ ડિગ્રી ઓછી વધતી હોવી જોઈએ ને, વિવેક, એનું નામ વિવેક કર્યો કરાય, નહીતર અવિવેક થઈ જશે. અને આ એક દલીલ સામાન્ય બુદ્ધિના માણસને તરત ગળે ઉતરે છે, કેમ કે ગણિત જેવી વાત છે કે એક 4ઠું ગુણ સ્થાન, એક 6ઠું 7મું ને એક 13મું કે 13થી ઉપરનું 14 ગુણ સ્થાનથી પારસિદ્ધ પદ તો બરાબર છે કે 4ઠા કરતા 6ઠા 7માનો વિનય વધવો જોઈએ, 6ઠા 7મા કરતા 13માનો વધવો જોઈએ, વાત તો સીધી સાદી સમજી શકાય એવી વાત છે. પણ એ પંડિતાઈનો આ વિષય નથી, આ જ્ઞાનીઓના જ્ઞાનનો વિષય છે. અહીંયા પંડિતાઈ ભૂલ કરે છે અથવા પંડિતો ભૂલ કરે છે એ વાત કૃપાળુદેવે બહુ સુંદર ઢંગથી અનેક પત્રોમાં છાપે છે. શરૂઆતથી લઈએ તો 194 માં 172 નંબરનો પત્ર છે. આપને બધાને તો અભ્યાસ છે એટલે વિશેષ વિગત આપવાની જરૂર નથી. 172 194 200 212 213 ત્યાંથી માંડીને આ 253 223 અને આ 254 આ બધા જ પત્રોની અંદર સત્પુરુષનો મહિમા, સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગાન, સત્પુરુષ પ્રત્યેનું બહુમાન, કેટલી હદે મુમુક્ષુને હોવું ઘટે છે એ વિષયની જે સ્થાપના કરી છે, એ વિષય સ્થાપીને કૃપાળુ દેવે મુમુક્ષુ સમાજ ઉપર, તે કાળના અને ભાવિ મુમુક્ષુ સમાજ ઉપર અનંત ઉપકાર કરેલો છે. પહેલું જ વચન એ છે આ બોલમાં કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. મુમુક્ષુ શબ્દ અહીંયા અધ્યાર છે. મુમુક્ષુઓનો આ પરમ ધર્મ છે, મુમુક્ષુઓનો આ ઉત્કૃષ્ટ ધર્મ છે કે સત્પુરુષમાં એને પરમેશ્વર બુદ્ધિ આવવી જોઈએ. બહુ વાસ્તવિક રીતે આ વિષયને જો વિચારવો હોય તો એમ વિચારી શકાય કે સત્પુરુષને જોતા એને એમાં મારા પરમેશ્વર છે એવો એને સીધો જ ભાવ ઉત્પન્ન થઈ આવે. સત્પુરુષ, સત્પુરુષ તો એક મનુષ્યનું શરીર છે, પણ એને જોતા એ મારા પરમેશ્વર છે, મારા ભગવાન છે એ સીધું જો એને ભાસે તો એને ઓળખાણ છે, અને એ ઓળખાણનું ફળ નિર્વાણ પદ છે, બીજું નથી, પણ એ ઓળખાણનું ફળ નિર્વાણ પદ છે. અને એ બુદ્ધિ પરમ દૈનત્ય સૂચવે છે. જ્યારે સત્પુરુષમાં એવી પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થાય છે ત્યારે મુમુક્ષુને સત્પુરુષ પ્રત્યે પરમ વિનય, પરમ પરમ વિનય ઉત્પન્ન થાય છે. એ તો બહુ જ સ્વાભાવિક છે. જ્યાં પરમેશ્વર પણ દેખાય ત્યાં વિનય પણ ઉચ્ચ કોટીનો, છેલ્લી હદનો હોય એ કહેવાની જરૂર નથી. વિદ્વાનોમાં આ વિષયમાં વિવાદ થયેલો છે, અને આ વિવાદ જ્યારે મારી સામે આવ્યો ત્યારે એના ઉપર દિગંબર આચાર્યોના અને મુનિઓના 50-60 શાસ્ત્રોમાંથી આધાર તારવીને કેમ કે સત્પુરુષના વચનો તો એમને આધારભૂત વિદ્વાનોને લાગે નહીં, તો એને પોતાના જેવા જ વિદ્વાનો દેખાય ગ્રહસ્થી હોય, એટલે કે આપણે વિદ્વાન છે ને એ પણ વિદ્વાન છે, એટલે કોઈ સત્પુરુષના આધાર વચનોના નથી લીધા, પણ ફક્ત મુનિરાજોના અને આચાર્યોના આધાર લીધા છે 50-60 આગમમાંથી, અને લગભગ 125 આધાર છે, એટલે ગાથાઓ શ્લોકો છે, કે જેમાં ચતુર્થ ગુણસ્થાન વર્તી સત્પુરુષ વંદનીય છે, પૂજનીય છે, નવધા ભક્તિ કરવા યોગ્ય છે, એવા બધા આધાર મળેલા છે. સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષાનું નામ તો આપ લોકોએ સાંભળ્યું છે, આપણે અગાસમાંથી પ્રકાશન પણ થયેલું છે સ્વામી કાર્તિકેયાનું પ્રેક્ષા, એની 326 કે 336 નંબરની ગાથા છે, એની ટીકામાં નવધા ભક્તિથી આહાર દાન દેવા યોગ્ય 3 પાત્રો છે. પ્રકરણ તો ચાલે છે ત્યાં 5મ ગુણસ્થાન વર્તી શ્રાવકનું, દેશવર્તી શ્રાવકનું પ્રકરણ ચાલે છે, અને એ પ્રકરણની ચર્ચા કરતા કરતા એમ કહે છે કે મુનિરાજ છે તે ઉત્કૃષ્ટ પાત્ર છે, 5મ ગુણસ્થાન વર્તી તે મધ્યમ પાત્ર છે, અને 4થ ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિ છે તે જઘન્ય પાત્ર છે. ત્રણેય પાત્ર સુપાત્ર છે અને નવધા ભક્તિથી દાન દેવાને યોગ્ય છે. હવે નવધા ભક્તિમાં શું બાકી રહ્યું કહોજો? એમાં પૂજન અર્ચન પાદ પ્રક્ષાલન પ્રદક્ષિણા બધું એમાં આવી જાય છે, વંદન સ્તુતિ નમસ્કાર બધું જ એમાં આવી જાય છે, અર્ઘ ચડાવવા સુધીનું બધું આવી જાય છે. એવા બધા આધાર મોટા મોટા આચાર્યોના કરીને એક સંકલન બહાર પાડેલું છે, દંશણ મૂલો ધમ્મો, અષ્ટપાહુડનું કુંદકુંદ આચાર્ય દેવનું આ સૂત્ર છે, દર્શન પાહુડનું, દંશણ મૂલો ધમ્મો, શ્રદ્ધા છે ધર્મનું મૂળ છે, ચરિત ખલુ ધમ્મો, પ્રવચન સારનું એ સૂત્ર છે કુંદકુંદ આચાર્યનું, ચારિત્ર તે ખરેખર ધર્મ છે, સ્થિરતારૂપ ચારિત્રો, આ વેશ ચારિત્રની વાત નથી, પણ જે સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થાય તે ખરેખર ધર્મ છે, અને શ્રદ્ધા તો મૂળ ધર્મ છે, એટલું ટાઇટલ આપીને એની નીચે આ એક સંકલન બહાર પડેલું છે. મારી પાસે તો નથી અહીંયા, પણ હું આપને જેને જોઈતું હોય એને મોકલાવી દઈશ ત્યાંથી ફ્રી ઓફ ચાર્જ, મને યાદી લખાવી દેજો. પણ આચાર્યોના આધાર મળ્યા છે, કહેવાનું તાત્પર્ય એ છે કે કૃપાળુદેવ અહીંયા જે વાત લખે છે એ આગમ સિદ્ધ છે, અનેક આચાર્યોથી સિદ્ધ થયેલી વાત લખે છે, કોઈ ઉપજાવેલી વાત નથી લખી. આજ મુદ્દાના અનુસંધાનમાં આપણે 223 નંબરનો પત્ર જોઈએ તો બહુ સુંદર વાત લખેલી છે, ભાગવતનો આધાર આપ્યો છે. ભાગવતમાં જે ગોપાંગનાઓએ ભક્તિ કરી છે એનો આધાર આપ્યો છે, અને એ રીતે સ્વભાગભાઈ ઉપરના આ પત્રની અંદર એમને ભક્તિને સ્થાપી છે. આમાં 225મો આંક છે, પણ કોઈ કોઈ પ્રતોમાં 223મો આંક જોવા મળે છે, કોઈને 223 છે, કોઈને 225 છે, આમાં 225 છે. લખે છે કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. શું શબ્દો છે એમના પોતાના શબ્દો, કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે, આ વિદ્વાનોને આ જરા ડિફિકલ્ટી ઊભી થાય છે, એટલે એના ઉપર સીધી વાત લખી છે, કે જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. શું કહ્યું? ભલે વિદ્વાન હોય ને પંડિત હોય, શાસ્ત્રના અભ્યાસી હોય, પણ એને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. અહીંથી એક બીજો વિચાર આવ્યો છે, બરાબર એલિટરેશન થાય છે ભાષાનો, કે જેને કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે, અને જેને કોઈને અંતર ભાસતું નથી તેને માર્ગની પ્રાપ્તિ પરમ નિકટ છે. ફક્ત હોવાની જગ્યાએ ન જ મૂકવાની જરૂર છે, બીજું કાંઈ ફરક નથી. એને માર્ગની પ્રાપ્તિ પરમ નિકટ છે. ફરીને લખે છે કે જ્ઞાની તો પરમાત્મા જ છે. આટલા શબ્દો છે, જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેના ઓળખાણ વિના, ઓગણી, તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી. ભૂતકાળે કોઈને, વર્તમાનમાં કોઈને થશે નહીં, ભવિષ્યમાં, વર્તમાનમાં થતી નથી, ભવિષ્યમાં કોઈને થશે નહીં. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય, એક પ્રકારે નહીં, માત્ર વંદન કરું પણ પૂજા ન કરું એટલું નહીં. વાંધો તો પૂજામાંથી પડેલો છે. શું કે ભાઈ, તમે વંદન કરો, સ્તુતિ કરો, અમને વાંધો નથી, પણ પૂજા તો દેવગુરુ શાસ્ત્રની હોય. શું આર્ગ્યુમેન્ટ છે કે દેવગુરુ શાસ્ત્રની પૂજા કરો, પણ ક્યાંય સત્પુરુષની પૂજા તો અમે જોઈ નથી. પૂજાની ચોપડી અમારી પાસે આટલી બધી છે, સેંકડો પૂજાની ચોપડીઓમાં તમે જુઓ તો દેવગુરુ શાસ્ત્રની પૂજા આવશે, પણ સત્પુરુષની પૂજા તો ક્યાંય છે નહીં. આ નવી વાત ક્યાંથી તમે કાઢી કે સત્પુરુષની પણ પૂજા કરી શકાય ને થઈ શકે? કહ્યું કે કાઢી દઉં તો કે બહુ સારી વાત છે. તો મેં કહ્યું કે જુઓ, જે પર્યુષણ પર્વ આપણે આવે છે ધાર્મિક પર્વના દિવસો, એમાં છેલ્લા ત્રણ દિવસ દશલક્ષ્મી પર્વમાં, દિગંબરના જે પર્યુષણ છે એની અંદર છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ પૂજા થાય છે. પહેલી પૂજા સમ્યક દર્શનના દિવસની છે, બીજી પૂજા સમ્યક જ્ઞાનની છે, ત્રીજી પૂજા સમ્યક ચારિત્રની છે. પૂજા સમ્યક દર્શનની પૂજા તરીકે, સમ્યક જ્ઞાનની પૂજા તરીકે, સમ્યક ચારિત્રની પૂજા તરીકે, અને રત્નત્રયની પૂજા, એમ ચાર ભેદે દરેક પૂજાના પુસ્તકોમાં પૂજા છે. જો સમ્યક દર્શનની પૂજા થાય છે તો સમ્યક દ્રષ્ટિ વિના સમ્યક દર્શન ક્યાં છે? જ્યાં જ્યાં સમ્યક દ્રષ્ટિ છે ત્યાં ત્યાં સમ્યક દર્શન છે, અને જ્યાં જ્યાં સમ્યક દર્શન છે ત્યાં ત્યાં પૂજનીય છે, પૂજવા યોગ્ય છે. અષ્ટ પ્રકારની પૂજા છે આ. માટે સમ્યક દ્રષ્ટિ પૂજનીય છે એ વાત પૂજાના પુસ્તકમાંથી નીકળે છે. અરે, પૂજાના પુસ્તકમાંથી નીકળે છે એટલું જ નહીં, ચારે અનુયોગમાંથી નીકળે છે. અમે જે આધાર લીધા છે એમાં ચારે અનુયોગ લીધા છે. તો પહેલો કથાનો યોગ લીધો કે જ્યારે તીર્થંકર પરમાત્માનો જન્મ થાય છે ત્યારે એ ચતુર્થ ગુણ સ્થાને હોય છે. પછી જ્યારે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે એમને છઠ્ઠું સાતમું ગુણ સ્થાન હોય છે, અને તેરમા ગુણ સ્થાને આરૂઢ થાય છે ત્યારે અરિહંત પદમાં આવે છે. તો જ્યારે એમનો જન્મ થાય છે અને ચોથા ગુણ સ્થાન તો લઈને આવ્યા છે, આગળના ભાવમાંથી તો જ્ઞાન દશા લઈને આવેલા છે ચતુર્થ ગુણ સ્થાન, તો એ વખતે ઇન્દ્ર આવે છે અને એની પૂજા કરે છે, ભક્તિ કરે છે, અને પછી મેરુ પર્વત ઉપર એનો અભિષેક કરવા લઈ જાય છે. આ તો બહુ પ્રસિદ્ધ કથા છે, મેરુ પર્વત ઉપર જે પાંડુક શિલા ઉપર એમનો અભિષેક થાય છે. તો અભિષેક પૂજાનું અંગ છે, વંદન કરવું એ પૂજાનું અંગ છે, સ્તુતિ કરવું એ પૂજાનું અંગ છે, પ્રદક્ષિણા કરવી એ પૂજાનું અંગ છે, અર્ઘ ચડાવવું એ પૂજાનું અંગ છે. શબ્દકોશમાંથી પૂજાના અર્થ દેખાડ્યા, આટલા બધા આમાંથી તો અર્થ નીકળે છે કે આ બધા પૂજાના જ અંગ છે. અષ્ટ પ્રકારે પૂજા તો પૂજા છે જ, પણ બાકી બધી પૂજાના જ અંગ છે આ બધા. વિદ્વાનોને તો કાન પકડવો જ પડે, શબ્દકોશ બહાર તો જઈ શકે નહીં વિદ્વાન લોકો, તો એ તો બંધાયેલા હશે એની સાથે, કાયદેસર. કથાનું યુગમાં તો આ વાત બહુ પ્રસિદ્ધ છે. કર્ણાનુયોગનો ગ્રંથ છે ગોમઠ સાર, નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી થયા, જે બાહુબલીજીની મૂર્તિ છે શ્રવણ બેલગોલામાં, એના શિષ્ય જે હતા એમના ગુરુ હતા એ નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી, એમના શિષ્ય જે રાજા હતા એ વખતના, એને આ મૂર્તિ બનાવેલી છે. 64 ફૂટની જે પ્રતિમા છે એમણે ગોમઠસાર લખ્યું છે. એ ગોમઠસારની અંદર એ વાત મળે છે, એ તો વળી એથી આગળની વાત મળે છે કે સમ્યક દર્શન થયા પહેલા કરણલબ્ધિમાં જે કોઈ જીવ આવે છે તેને અમે જીન કહીએ છીએ. જીન શબ્દ વાપર્યો છે. પ્રશ્ન ઉઠાવ્યો છે ટીકા કરતી વખતે પોતે કે શા માટે અહીંયા એને જીન કહેવામાં આવે છે. હજી તો સમ્યક દર્શન પછીના ક્ષણમાં થવાનું છે, એ પહેલાની ક્ષણની પ્રિસ્ટેજની વાત છે કે સમ્યક પ્રકારે વિષય કષાય ઉપર વિજય મેળવો હોવાથી, જીત મેળવી હોવાથી તેને અમે જીન કહીએ છીએ, કેમ કે જીનત્વની પ્રાપ્તિ થઈ માટે તેને જીન કહીએ છીએ. ત્યાં જીન પણ પ્રાપ્ત થયું છે. આ કર્ણાનો યોગમાંથી મળે છે. ચરણાનો યોગ લઈએ તો સ્વામી સમંતભદ્ર આચાર્યનું રત્નકરંડ શ્રાવક આચાર છે, એની 28મી ગાથામાં એમ કહ્યું છે કે કોઈ ચાંડાળ હોય, કોઈ ભંગી હોય, કોઈ ચાંડાળ હોય, કોઈ હલકી જાતિનો મનુષ્ય હોય, પણ જો તે સમ્યક દર્શનને પામે તો ગણધર દેવ તેને દેવ કહે છે. ચાલો, એમને દેવ શબ્દ વાપર્યો છે, તેમ આ આચાર્ય જીન શબ્દ વાપર્યો છે તો એમણે દેવ કહી દીધા. એમને દેવ કહેવામાં ગણધર દેવની સાક્ષી મૂકી છે કે ગણધર દેવોએ એમને દેવ કહ્યા છે. આ ચરણાનુયોગના આગમ છે. અને દ્રવ્યાનુયોગના આગમમાં તો કેટલી જગ્યાએ મળે છે. સમયસારની 143 ગાથાની ટીકાથી માંડી અને કેટલાય કળોશોમાં અને નિયમસારમાં ને તો ઘણી જગ્યાએ મળે છે. અને આ બધા જ આચાર્યો એકદમ ઓથેન્ટિક, જેને કહી શકાય કે જેની સામે કોઈ અવાજ ન કરી શકે, પછી વાત પૂરી થઈ ગઈ. આધારભૂત વાત છે આ તો. એ વાત કૃપાળુદેવ અહીંયા સ્થાપી છે. અને તે કોઈ 200 આંકમાં જે વચનાવલી લીધી છે એમાં સત્પુરુષને કોઈ ભક્તિની અપેક્ષા કે સ્પૃહા નથી, પણ એ સ્થિતિમાં આવ્યા વિના કદી પણ કોઈ મુમુક્ષુનું આત્મકલ્યાણ થતું નથી. એટલે કેવળ નિષ્પ્રહપણે મુમુક્ષુના હિત ખાતર આ વાત સ્થાપી છે. અને તેથી એમણે એમ કહ્યું કે તે ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાની રૂપ પરમાત્માની તેને નમસ્કાર આદિ ભક્તિથી માંડીને પરાભક્તિ એટલે છેવટની હદ સુધીની ભક્તિના અંત સુધી એક લયે આરાધવી એવો શાસ્ત્ર લક્ષ છે. હું ઘરની વાત કરતો નથી, આ બધા આચાર્યો શાસ્ત્રોમાં આ વાત કરી ગયા છે. એવો શાસ્ત્રનો લક્ષ છે એ હું અહીંયા પ્રતિપાદન કરું છું આ પત્રની અંદર. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે, પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે મુમુક્ષુ જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિ રૂપ હોય છે. આ વિષય શ્રીમદ ભાગવતમાં સ્થાપ્યો છે એમ કરીને આધાર લીધો છે શ્રીમદ ભાગવતનો. પણ એ વાત એમણે ઉત્કૃષ્ટ દશાના મુમુક્ષુ માટે અહીંયા 254માં એ વાત સ્થાપી છે. વિશેષ આવતીકાલે લઈશું, આજનો સમય.
હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષમાં લીધા ને, તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણિત કરેલા